एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 84 ग्रामायण लेखक राय बहादुर। भारत गामडाओनु बनेलू छे एवुं आपणे सांभळता आव्या छीए, पण गामडुं शानुं बनेलू छे એની વાત બહુ મોડી હાથમાં લેવામાં આવી છે। ગુજરાતી સાહિત્યનો દાખલો લો તો છેક પન્નાલાલ પટેલ પાસે પહોંચીએ છીએ ત્યારે સાચકલું ગામડું આપણા હાથમાં આવે છે। નંદશંકર મહેતાએ વર્તમાન છોડીને કરણ ઘેલોનો ઇતિહાસ સેવેલો, ગોવર્ધનરામ ત્રિપાઠીએ નાગર જગત સેવેલું, કનૈયાલાલ મુનશીને ફરી ઇતિહાસનો જ ચસકો લાગેલો, ધૂમકેતુ અને રવ દેસાઈએ ગામડું ચિત્ર્યું પણ પોતાની કલ્પનાનું। એમણે ગામડું નહીં પણ શહેરી જીવનના વિરોધમાં ગામડાનો ગુણિયલ આદર્શ આપ્યો, પણ પન્નાલાલે માનવીય જીવનના પૂરેપૂરા કાવા દાવા સહિતનું જીવતું ગામડું આપણી સામે લાવી મૂક્યું। જીવાતા માનવ સમાજનો એની બધી વિશેષતા અને એની બધી મર્યાદા સાથેનો જાણે કે એક એકમ ધબકતો એક પિંડ નવલકથામાં ઊભો થયો। જેમ ગુજરાતીમાં તેમ કન્નડ ભાષામાં રાવ બહાદુરે ગ્રામ જગતને એની સમગ્રતાથી રજૂ કર્યું। 1980માં જેના હિન્દી અનુવાદને દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો એ રાવ બહાદુરની ગ્રામાયણ નવલકથા એમની નવલકથાઓમાં મોખરે છે। એમાં ગ્રામ જીવનને, એના ખેતી પ્રધાન સમાજને, એ સમાજમાંથી જ ઊભી થતી સમાજને ગ્રસી જતી સમસ્યાઓને નવલકથાકારે વારંવાર આવી પડતી કુદરતી આપત્તિઓ વચ્ચે એવી આબાદ ઝડપી છે કે ગ્રામજીવનના નાના નાના ફલક પર જાણે કે વિશ્વની અવનીતિની, એના વિનાશની વેદના અને વિનાશમાંથી ફરીને થનારા ઉત્થાનની આશા એક સાથે અનુભવાય છે। એમાં નાના નાના સ્વાર્થ, ક્રૂર કપટ અને મૌન અકસ્માતો વચ્ચેના માનવીય સંબંધો તૂટતા અને જોડાતા ગતિ કરાય છે। ગ્રામાયણ 19મી સદી અને 20મી સદીની સંક્રાંતિકાળને પકડે છે। ગામડા ધીમે ધીમે કેવા ઘસાતા આવે છે એનો પરિચય તો પરશુરામ ક્ષેત્રનું રામક્ષેત્ર, રામક્ષેત્રનું રામગ્રામ અને રામગ્રામનું માત્ર પાદલ્લી એવું ગામનું નામ રહી જાય છે એમાંથી થાય છે। આ પાદલ્લી ગામમાં રાણોજી રાવની રાજનીતિ અંગ્રેજોને ખુશ કરી એમના તરફથી મહાન રાજભક્ત વ્યક્તિ તરીકેની પ્રશંસા ઉઘરાવવાની રહી। પરંતુ રાણુજી રાવના અવસાન પછી એની બે પત્નીઓ પુત્રીબાઈ અને લક્ષ્મીબાઈમાં મિલકત અંગે ઝઘડો થતા બધા દસ્તાવેજો લઈ પુત્રીબાઈ પિયર ચાલી જાય છે, પણ લક્ષ્મીબાઈ વારંવાર પોતાના ભાણેજના ઇન્દ્રપુર સંસ્થાનમાં જઈને રહેતી હોવાથી ગામના પ્રમુખ આગેવાનો પુત્રીબાઈને નોકરી લાવે છે। પુત્રીબાઈ એના પોતાના ભાઈ બાપુ સાહેબને સાથે લાવે છે। બાપુ સાહેબ સિલહધરની દીકરી ચીમણાને જુએ છે, ત્યારથી એના તરફ આકર્ષાય છે, અને પુત્રીબાઈએ ચેતવણી આપી હોવા છતાં મઠના પડદિયાને સાધે છે। આ બાજુ ગામમાં પૂનમનો ઉત્સવ છે। ચીમણા પુત્રીબાઈની રજા લઈને દાનબ્બાની સાથે ઉત્સવ જોવા નીકળે છે। ફૂટેલી દાનબ્બા ચતુરાઈથી ફોસલાવીને ચીમણાને મઠમાં લાવે છે। બાપુ સાહેબ મઠમાં ચીમણા પર બળાત્કાર કરે છે। ચીમણા સગર્ભા બને છે, પિતા સિલહધર મૃત્યુ પામે છે, બાપુ સાહેબ પર સિલહધરને ઝેર આપી માર્યાનો આરોપ છે। સિલહધરનો ભત્રીજો દાદો કુસ્તીબાજ છે અને 3 દિવસમાં આવવાનો છે। લોકોમાં એનો આતંક છે, પણ સિલહધરના મૃત્યુને પોલીસ ખાતામાં રફેદફે કરવા માટે ગામના મુખીઓ બાપુ સાહેબને દંડ કરી એની પાસેથી પૈસા ઉકાવે છે। દાદા આવે છે, એને વાતની ખબર પડે છે અને એ સીધો મઠમાં બાપુ સાહેબની સામે જઈને ઊભો રહે છે। એ બાપુ સાહેબ પર તૂટી પડે છે, પણ બાપુ સાહેબની પત્ની રત્ના વચ્ચે પડી બાપુ સાહેબને બચાવે છે. પરંતુ આ બાજુ મળી ગયેલા ગામના મુખીઓ લાચ રૂશ્વત આપી ફન્નુદ્દીન ફોજદારને ફોડે છે અને ગુનો દાદા પર ઢોળી પાડે છે. ફોજદાર ધર્મશાળામાં દાદાને કેદ કરે છે. આ દરમિયાન પાદલ્લી ગામમાં મરકી ફાટી નીકળે છે. લોકોને ઘરમાંથી બહાર નીકળી જવાનો આદેશ અપાય છે, પણ લોકો એને ખતરનાક માનવા તૈયાર નથી. પુષ્કળ વરસાદ ચાલુ રહે છે, એવામાં મઠના આચાર્યની પત્નીનું ઓચિંતું અવસાન થતાં લોકોમાં ભય ફેલાવા માંડે છે. દૈવી પ્રકોપ છે એવું માનીને લોકો ભજન અને જાગરણમાં લાગી જાય છે. આનો મોકો ઉઠાવી મઠના કમરામાં કેદ ચીમણા પાસે ગામનો એક આગેવાન લિંગપ્પા પહોંચી જાય છે. દરવાજો તોડવા લાગી ગયેલો લિંગપ્પા અને ભયભીત ચીમણા. છેવટે ચીમણા ઓરડામાં પડેલી દારૂની બાટલી અંગો પર છાંટી દીવાની ઝાડમાં પોતાને ધરી બળીને ખાક થઈ જાય છે. 3 દિવસમાં આખું ગામ ખાલી થઈ જાય છે. દાદા મહારાજા સાથે ઇન્દ્રપુર આવેલો. પાદલ્લીથી જાણે કે પોતે કપાઈ ગયો હોય એવો અનુભવ કરે છે અને મહારાજની ગેરહાજરીમાં પાદલ્લી પહોંચી જાય છે. આખું ગામ ખાલી છે. દાદા માથા પર હાથ રાખી બેસી પડે છે. રાત પડી, ઘુવડ બોલ્યા, અડધી રાત થઈ. દાદાને ડર લાગ્યો. બગીચા નજીકની ઝૂંપડીમાં એને કરિયપ્પાનો ભેટો થયો. સવાર સુધી ચીમણાનું મોત, આચાર્યનું પૂરમાં તણાઈ જવું, પલંગ વગેરેની વાતો ચાલી. દાદાને ફરીથી એકવાર પાદલ્લી જોવું હતું. કરિયપ્પા સાથે નીકળી પડે છે. ખાલી ઘરો, બરબાદી, જૂની યાદો, ભૂતના ભણકારા. દાદાને થાય છે કે પોતે પણ પ્રવાહમાં વહી જાય. દાદા પૂરને જોતો રહે છે. ચારે બાજુ ફેલાયેલી જમીન, કિનારે ઉગેલું ઘાસ. દાદાને થાય છે કેવી રીતે કહેવાય કે પાદલ્લી ફરીથી નહીં વસે, પલંગથી ડરીને ભાગેલા ફરી પાછા નહીં ફરે. પોતે પણ પાછો આવ્યો જ છે ને. એને લાગે છે કે નવી સૃષ્ટિની રચનાની યોજનામાં કુદરત જાણે કે લાગી ગઈ છે. માનવ સમાજનું ઘડતર, એનો વ્યય અને ફરીને એનું નવઘડતર એ સતત ચાલનારી ક્રિયા છે એવું દર્શન આ નવલકથા આપણને જાણે કે આપતી જાય છે.